તારીખ 22/2/1991 શ્રી પરમાગમસાર બોલ નંબર 469 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 615
માર્ગદર્શન છે. મુખ્યપણે એને શુભ રાગનું પરિણામ હોય છે. અશુભ રાગ માટે મોક્ષતા કેવી રીતે ગણવી? આમ તો શ્રીમદજીની પરિભાષા એવી છે કે મોક્ષ જીવ એટલે વિચારવાનો જીવ, મોક્ષ જીવ એટલે વિચારવાનો જીવ, જેને પોતાના આત્મહિત સંબંધી વિચાર છે એ વિવેક છે. વિચાર છે એટલે વિવેક છે, જાગૃતિ છે, અને એ સંબંધી મુખ્યપણે એ વિચારે છે. એવા જીવને મોક્ષ જીવ કહેવામાં આવે છે. એ શુદ્ધાત્મા જોડાય છે. શુદ્ધતા હજી પ્રગટ થઈ નથી. પશુમાં તો કશાય રસ શરીર તીવ્ર થાય છે, તેથી એ શુભરાગમાં જોડાય છે ખરો. તો પણ શુભરાગમાં પ્રવર્તા પ્રવર્તા પણ શુદ્ધાત્માની શોધક ભક્તિ ન લાગે, એ પોતાના મૂળ સ્વરૂપને ખોજે છે, મૂળ સ્વરૂપને શોધે છે. જેને સંસારમાં પરિભ્રમણ કરવું નથી, જેને જન્મમરણનો નાશ કરવો છે, એ જીવને ભલે એ વિચાર પર્યાય આશ્રિત છે તો પણ એવી સહજ સ્થિતિ કોના આધારે થાય? સહેજેવી સ્થિતિ પ્રત્યે સહેજેવી સ્થિતિ રહે એવું કોના આધારે થાય? એવી એક જિજ્ઞાસામાંથી આત્મ સ્વરૂપની પોતાના મૂળ સ્વરૂપની શોધ થાય છે. તેને સ્વરૂપની ખોજ કહો, સ્વરૂપની શોધ કહો, સ્વરૂપની જિજ્ઞાસા કહો, પણ એ પોતાના પુરુષુદ્ધ થવાના ધ્યેયના ધ્યેયમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. આત્માના શુદ્ધિકરણનો વિષય પર્યાય આશ્રિત છે. સુખ દુઃખનું પ્રયોજન પણ પર્યાયમાં છે. અને વર્તમાન પરિસ્થિતિમાં જીવ દુઃખી હોવાથી સંસારમાં એ સુખી થવા માટે ખોજ કરે છે સ્વરૂપની, એમ કહેવાય છે. ફેરફાર કરવો છે અવસ્થામાં અને ખોજ કરે છે સ્વરૂપની, આવી એક સ્થિતિ ઊભી થાય છે. નહીતર અહીંયા પ્રશ્ન એમ થાય, કે પહેલેથી તો પર્યાયની મુખ્યતા એને પ્રવેશ કર્યો, સંસારના કાર્યક્ષેત્રો છોડીને ધર્મના કાર્યક્ષેત્રની અંદર એને ક્ષેત્રનો પડતો મળ્યો, ક્ષેત્ર બદલ્યું કાર્ય કરવાનું, એમાં પ્રધાનતા તો પર્યાયની છે. આ અવસ્થા મને ન જોઈએ, ચાલતી અવસ્થા મને મંજૂર નથી, અને આથી કોઈ સુખની અવસ્થા, શુદ્ધતાની અવસ્થા, નિર્દોષતાની અવસ્થા, પવિત્રતાની અવસ્થા મને મંજૂર છે. આમ પર્યાય પ્રધાનતાથી પ્રવેશ હોવા છતાં યથાર્થતામાં એ વાત ઊભી થાય છે અને મારે મંદ રહે છે એવા મંદ કષાયરૂપ શોભનામાં મનુષ્ય જીવનું જોડાવાનું બને છે, તો પણ મુમુક્ષુતામાં શુદ્ધાત્માની શોધક ભક્તિ નડાય, અથવા તો શુદ્ધાત્માની ખોજ એ મુખ્ય વૃત્તિ છે અને શુદ્ધ ભાવમાં જોડાવવું તે ગૌણ વૃત્તિ છે. આમ છે ખરેખર તો, કેમ કે પ્રયોજન શુદ્ધતાનું છે, પ્રયોજન શુભ રાગનું નથી, પ્રયોજન શુદ્ધતાનું છે. એટલા માટે શુદ્ધતામાં શુદ્ધાત્માની શોધક વૃત્તિમાં મુખ્યપણે વર્તે છે અને શુભરાજમાં જોડાવાનું ચાલુ રહે છે. મુમુક્ષુજીને દયા દાન પૂજા મુક્તિ આદિના શુભ ભાવો આવે ખરા, એટલે એમાં પરિણામ આવશે ખરા, પણ એની વૃત્તિ અને મનન શુદ્ધાત્મા તરફ રહ્યા કરે છે, એટલે આ મુખ્યતા છે. મુમુક્ષુના અંતરંગનું આ શબ્દચિત્ર દોરેલું છે. મુમુક્ષુ હોય તો એનું અંતરંગ કેવું હોય, એનું બહિરંગ તો એવું છે અનેક પ્રકારના દયા દાન પૂજા ભક્તિ આદિ શુભ ભાવમાં જોડાતો જોવામાં આવે છે. એવી ક્રિયામાં એવા પરિણામમાં એની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે, પણ એ મુમુક્ષુ જીવનું બાહ્યરંગ છે, બહિરંગ છે, અંતરંગ કોઈ જુદું છે. અને એવું અંતરંગ જુદું હોય તો તે મુમુક્ષુ છે, એવું અંતરંગ ન હોય તો એ મુમુક્ષુ નથી. એટલા માટે એમ વિચારવું યોગ્ય છે આ વચનામૃત ઉપર છે કે જે માત્ર દયાદાન પૂજા ભક્તિ આદિના શુભ ભાવમાં છે અને જેની વૃત્તિ અને મનન શુદ્ધાત્મા તરફ નથી, અથવા જેની અંતર કોઈ શુદ્ધાત્માની નથી, તે ભલે દયાદાન પૂજા ભક્તિમાં પ્રવૃત્ત હોય તો પણ ખરેખર એને મુમુક્ષુતામાં ગણતા નથી. સ્વાધ્યાય હોય, દયાદાન પૂજા ભક્તિ આદિ આદિમાં સ્વાધ્યાય રહેલી હોય, આદિમાં બીજા અનેક પ્રકારના શુભ ભાવ છે, એમાં સ્વાધ્યાયનો પણ શુભ ભાવ રહેલો હોય. અને ખરેખર આપણે તો સ્વાધ્યાયનું જ વિચારવાનું છે, આપણે મુખ્યપણે સ્વાધ્યાય કરીએ છીએ. માટે સ્વાધ્યાયનો મુખ્ય વિષય એ ચાલે છે આપણે ત્યાં કે શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્માનું સંધાન કરવા જેવું છે, શુદ્ધાત્માનું જ્ઞાન કરવા જેવું છે. જેને ખોજ ચાલે છે એનો તો વિશેષ સ્વાધ્યાયમાં ખાસ ચાલે છે, એટલે એને વૃત્તિને વલણ રહેવું જોઈએ શુદ્ધાત્મા તરફ, એટલે પોતાના આત્માની ખોજમાં. અને એમ ન હોય તો પછી અન્ય મતમાં કઈ દયાદાન ને પૂજા ભક્તિ નથી થતા, એમ કહી શકાય કે એ તો કુદરવાદીના છે. આ તો પણ એ અનંત વાત ભલે જૈન મત માં એ પ્રમાણે કર્યું છે તો પણ જૈન મત ને અનુસરીને કર્યું છે તો પણ એનું કોઈ સાર્થક પણ નથી. મોક્ષ જે હોય એ શુદ્ધાત્માની વૃત્તિ ખોજક વૃત્તિ અને વલણ વાળો હોય તો તે મોક્ષ છે એને અમે અહીંયા મોક્ષ ઋતુની કોટી માનીએ છીએ. નહીં તો મોક્ષની કક્ષામાં નહીં આવે કેમ કે એવું તો અનંત વાત કરે છે ને કહ્યું છે એની કોઈ વિશેષતા નથી. અને એમ થાય તો જે શુભ યોગની પ્રવૃત્તિ છે દયાદાન પૂજા ભક્તિ સ્વાધ્યાયની એમાં કલ્યાણતા ન થાય નહીતર એમાં એકાકાર થઈ જશે. એટલો બધો એમાં એને રસ પડશે કે એ જ સરસ નથી પડશે. પછી જેમ ઉપવાસ કરવાને ઉપવાસનો આગ્રહ થાય છે તમારામાં ઉપવાસ કેમ નથી કરતા એમ પૂછે છે. અમારામાં તો ઉપવાસનો ઘણો મહિમા છે તમારા લોકોમાં કેમ ઉપવાસ નથી કરતા છે જો તમારે ઉપવાસ જ નહીં કરવાનો તમારામાં આવું કંઈ કરવાનું જ નહીં ખાલી વાતો જ કરવાની એમ જ કહી દે છે. પછી એ શું બતાવે છે કે એનો એક આગ્રહ છે એમ. પછી પોતે જો શુદ્ધાત્માની વૃત્તિ અને વલણમાં ખોજમાં નહીં હોય તો એને જે પોતે દયાદાન પૂજા ભક્તિ કરે છે એનો આગ્રહ થશે નહીં. તમે ભક્તિમાં નથી બેસતા તમે પૂજામાં નથી આવતા જ્ઞાની શક્તિનો રોગ પૂજા નથી કરતા ભગવાનની પૂજા ન કરવી જોઈએ ભગવાનને ભગવાન જોઈએ તો રોજ કરવી જોઈએ શાસ્ત્રમાં નથી આવતો એવું કાંઈ નિત્યક્રમ કહે છે આપણે ત્યાં કેમ તમે નથી કરતા એમ કહેશે. એને ખબર નથી મારો આગ્રહ થઈ ગયો છે અને મુમુક્ષુતાનું સ્વરૂપ કોઈ બીજું છે એ ખબર નથી હોતી. એને તો એમ થાય કે રોજ નિત્ય ક્રમમાં દયા ગામ પૂજા ભક્તિ કરે તો મુમુક્ષુતા આવી ગઈ મુમુક્ષુતા થઈ ગઈ. કેમ કે બીજા ઘણા એવું નથી કરતા કેટલા ભેગું કરે છે એ મુમુક્ષુ ન કરે છે એ મુમુક્ષુ નથી. જે સ્વરૂપે ભગવાન આત્માની શોધક વૃત્તિ સમજાય સ્વભાવમાં તલ્લીનતા ન થાય અને જે સ્વરૂપે પોતે જેમ સ્વરૂપે ભગવાન આત્મા એ પોતે એવા પોતાના ભગવાન આત્માની શોધક વૃત્તિ મુમુક્ષુને ચાલી ન જાય મુમુક્ષુનો એને અભાવ ન થાય મુમુક્ષુને એ ચાલુ રહે તો એ મુમુક્ષુતા યથાર્થ છે. નિતર નામ માત્ર મુમુક્ષુતા છે. શુદ્ધ આત્માનું ધ્યેય છોડીને શુભ આગનો આગ્રહ કરતો નથી. બીજી વાત વિશેષ કે મુમુક્ષુ જીવ તે છે કે જે જીવ શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભ માર્ગનો આગ્રહ કરતો નથી ત્યારે સામાન્યપણે જેને શુદ્ધાત્માનું ધ્યેય નથી એટલે કે શુદ્ધાત્માનો આશ્રય કરવા ઉપર જેનું વજન નથી વલણ નથી એને શુભ માર્ગનો આગ્રહ થયા વગર પણ રહેતો નથી. કોઈને કોઈ રીતે એને આગ્રહ રહે છે. આ એક સામાન્ય રીતે મિથ્યાત્વ અવસ્થામાં એક દર્શન મૂળનું બળવાન પણ છે કે પોતાને પોતાની પર્યાય ઉપર વજન હોવાથી એ પર્યાય સમજવાનો આગ્રહ એને થયા જ કરે કોઈને કોઈ શુભ ભાવના એ બીજા માટે પણ આગ્રહ રાખે છે, પોતે કરે છે માટે બીજા એમને એમ જ કરવું જોઈએ એવો જે આગ્રહ છે, એ આગ્રહ પર્યાયની પ્રધાનતામાંથી, પર્યાય દ્રષ્ટિની તીવ્રતામાંથી અને શુદ્ધાત્માના ધ્યેયના અભાવમાંથી એ ઉત્પન્ન થયેલી ચીજ છે. તો પછી કે ખરેખર જે મોક્ષનું ધ્યેય છે તે શુદ્ધાત્માનું ધ્યેય છે, શુભ રાગનો આગ્રહ કરતો નથી અને શુભ રાગથી મને પણ લાભ થશે એમ માનતો નથી. એને શુભ ભાવનું મૂલ્ય નથી આવતું, થાય છે ખરા શુભ ભાવ પણ એને એની કિંમત નથી. એને કિંમત શુદ્ધાત્માને અને શુદ્ધ પરિણામની છે, કેમ કે એ ધર્મ છે. શુદ્ધ પરિણામ નથી ઉત્પન્ન થયું કે આ ધર્મ નથી તો એને શું કિંમત આપવી, એને કઈ કિંમત આપવા જેવી નથી. અથવા તો શુભ ભાવ એટલો નુકસાનકારક નથી જેટલો નુકસાનકારક શુભ ભાવની રુચિ છે. આ જરા સમજવાનો વિષય છે. શુભ ભાવનો આગ્રહ ક્યાંથી ઉત્પન્ન થયો? કે શુભ રાગની રુચિમાંથી શુભ રાગનો આગ્રહ ઉત્પન્ન થાય છે, વજન આવી જાય છે. તો ખરેખર શુભ રાગ એટલો નુકસાન નથી કરતો જેટલો શુભ રાગની રુચિ નુકસાન કરે છે. એટલા માટે ગુરુદેવશ્રીના પ્રવચનોનો પ્રધાન સૂર એવો હતો કે તું રાગની રુચિ છોડ પછી રાગ છૂટશે. રાગની રુચિ છોડ્યા વિના કોઈ રાગને છોડવા માંગે તો એ રાગ છૂટી શકે. એટલે પ્રથમ રાગની રુચિ છોડ. રુચિ છોડે એટલે શું? કે કશાયની મંદતા થાય, શુભ ભાવ થાય ત્યારે એને ગમે, એને સારું લાગે, એને ઊંડે ઊંડે એમ થાય કે મેં કાંઈક આત્માના કલ્યાણ માટે, ધર્મ માટે કોઈ કારણ મેં સેવ્યું છે એવું એને લાગ્યા કરે. ચાલો શાસ્ત્ર સ્વાધ્યાય તો કહ્યું ને, એટલે મારી જ્ઞાનની ક્રિયા તો થઈ ને શું સમજે? જે કાંઈ મેં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો કે પૂજા ભક્તિ કરી એટલે એટલું કાંઈક તો મેં કર્યું તો કરું ને, અને મારા કલ્યાણ માટે કર્યું છે, બીજા બીજા માટે કર્યું છે. જો કે બીજા માટે કર્યું છે કે નથી કર્યું એ પણ વિચારવા જેવો વિષય છે, કેમ કે આ જીવને અનાદિથી લોક સંજ્ઞા છે અને એ લોક સંજ્ઞા વશ જીવ એ સંબંધની પોતાની ક્રેડિટ છે, જે કાંઈ છાપ છે સમાજમાં, જે કોઈ પોતાની ઇમેજ છે એને પોતાની આગળ કીર્તિ સમજે છે. અને એને મેન્ટેન કરવા માટે, જાળવી રાખવા માટે અથવા વૃદ્ધિગત કરવા માટે પણ એ શુભ રાગમાં જોડાય છે. તો એ જીવ પણ ખરેખર આત્માર્થી નથી, એ પણ પોતાના માનની લાલચથી એ કાર્ય કરે છે. માનની લાલચ હોય કે પૈસાની લાલચ હોય, બંને એક જ જાતની છે. પૈસાની લાલચ હોય તો આપણે ત્રણ કરી દઈએ કે ધર્મના ક્ષેત્રમાં કઈ લાલચ થી આવવાનું હોય ખરું કે નહીં એવી લાલચ. પણ માન તો એક એવો છૂપો ચોર છે કે પોતાને જ ખબર પડતી નથી કે માન ક્યાં સેવાય છે, કેવી રીતે સેવાય જાય છે. એટલે એ લોક સંજ્ઞાએ જે કોઈ શુભ ભાવને કરે છે એમાં પણ શુભ ભાવની રુચિ મુખ્યપણે કામ કરે છે. એ શુભ ભાવની રુચિમાંથી પછી આ બધા અનેક પ્રકારના દોષની પરંપરા ચાલુ થઈ જાય છે.
પૈસા કરતા માનનો દોષ વધારે છે, લોક કરતા માનનો દોષ વધારે છે.
યોગ છૂટવો સહેલો છે, નામ છૂટવું સહેલું હોય છે, એટલી અપેક્ષાથી ભણેલ છે. અને ખાસ કરીને મનુષ્ય પર્યાયમાં કૃપાલ દેવે તો ટોટલ માર્યો છે કે માન ન હોત તો મોક્ષ નથી હોત. અને એ વાત નજરે જોવામાં આવે છે. કેમ નજરે જોવામાં આવે છે કે જેટલા ધર્મ મતો થયા એટલું જ નહીં, જૈન સંપ્રદાયમાં જેટલા ફાંટા થયા અને એક એક સંપ્રદાયમાં જેટલા ફાંટા પડે છે અને પડશે એ બધાને મૂળમાં માનવું છે. અને આને કારણે જે સંપ્રદાયમાં મોક્ષ માર્ગ આવી સુંદર રીતે સુસ્પષ્ટ રીતે સુગમપણે ઉપાસી શકાય એવી રીતે પ્રતિપાદન કરેલું હોવા છતાં પણ જેમને મોક્ષ નહીં મળવાને બદલે સંસાર વૃદ્ધિ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે એનું કારણ માન છે. એટલે એના ઉપર વધારે વધે નાખ્યું છે કે માન ન હોત તો મોક્ષ ના હોત. અથવા લોકસંજ્ઞાને પણ એમણે જેટલું સ્પષ્ટ રીતે કહી છે એટલું એ વિશે કંઈ જોવા મળતો નથી એમના પત્રો સિવાય, એમના વચનો સિવાય. લોકસંજ્ઞાને એમણે કાળકૂટ ઝેર કહ્યું છે, કાતિલ ઝેર છે એવું સમજીને, એટલું ગંભીર સમજીને, એની ગંભીરતા સમજીને લોકસંજ્ઞાથી દૂર થવું. લોકો શું કહેશે, મારા માટે લોકો શું કહેશે, એ સત્યનો આરાધક હોય, સત્યને ગ્રહણ કરવાવાળો હોય, સત્યની પાછળ પડેલો હોય, એ સત્ય સિવાય બીજું કાંઈ જોવે નહીં. દુનિયાને જેમ કહેવું હોય તેમ કહે, મારે દુનિયા હવે કઈ લેવા દેવા નથી. એટલી જેની તૈયારી હોય એ લોકસંજ્ઞાથી છૂટી શકે, નહીં તો લોકસંજ્ઞાથી છૂટવું એ બહુ કઠણ વાત છે. અને લોકસંજ્ઞાનું ધોરણ એવું નથી કે ઘણા માણસોમાં ધ્યાન રાખે તો ઘણા માણસોની નજર ઉપર હોય તો લોકસંજ્ઞા એમ નથી. પાંચ જણ વચ્ચે પણ એને પોતાની છાપ ને પોતાની આગળ ફરતી સાચવવી હોય તો પણ એ લોકસંજ્ઞા છે. પછી 5,000 હોય કે 50,000 હોય એની સાથે કઈ સંબંધ નથી. બીજાની નજરમાં પોતાનો સ્થાન આ લોકસંજ્ઞાનો ધ્રુવ કાંટો છે. એ લોકસંજ્ઞાનો ધ્રુવ કાંટો જેને છે તેની જિંદગી પરિભ્રમણના હેતુ છે. આત્મશાંતિનો જેનો ધ્રુવ કાંટો છે, આત્મ આરાધનાનો જેનો શાંતિની આરાધનાનો ધ્રુવ કાંટો છે, એની જિંદગી ભલે એકાકી હોય, એકલો હોય, આ જગતમાં કોઈ એનું બોલાવતું ન હોય, કોઈની પાસે એનું સ્થાન ન હોય, તો પણ એ પરિભ્રમણની નિવૃત્તિ કરીને અનંત સુખના ધ્યેય તરફ આગળ વધી ગયો છે. જ્યાં જેને પોતાને આગળની કિંમત આપી હોય, પોતાની છાપ સારી પાડી હોય, માનતો હોય, પછી ભલે ગમે તેમ તો એ છાપ ખરાબ ન થાય એનો ભય પણ લાગે છે. એટલે એ બધી પરિસ્થિતિ પછી એને એના દોષની પરંપરા એમાંથી ચાલુ થઈ જાય છે. એટલા માટે એને કાળકૂટ ઝેર કહેવામાં આવ્યું છે. શું કહેવાય,
સામાન્ય પોતામાં માન સંજ્ઞા બને કે નહીં બીજાની વચ્ચે તો કદાચ બરોબર છે, બીજાને બીજા એને માનશે તો પોતે પોતાને માટે માનશે એવું કોઈ બની શકે ખરું કે નહીં.
દાખલા તરીકે
પણ માન સેવતો બની શકે કે નહીં,
માન તો એવો છૂટો છો છે કે એક શુદ્ધાત્મામાં અહમ પણ કરવા યોગ્ય છે તે છોડીને કોઈ પણ પર્યાયમાં અહમ પણ કર્યું એટલે માન સ્વરૂપ છે, ત્યાંથી માન સ્વરૂપ છે. અરે નમ્રતાનું માન સિવાય છે, નહીંતર માન અને નમ્રતા તો વિરોધ પક્ષી છે. અને માનને તોડવા માટે નમ્રતા એને દવા ગણવામાં આવે છે ન્યાયની દ્રષ્ટિએ. સામે સામા પરિણામ છે કે માનની વિરુદ્ધ નમ્રતા, જેમ લોભની વિરુદ્ધ ઉદારતા, સરળતાની વિરુદ્ધ અસરળતા, એવી રીતે જેમ છે એ દ્વંદ્વ જોડકા બધા. માન અને નમ્રતાનું જે જોડકું છે સામે સામ, એ નમ્રતાનું પણ માન થઈ જાય. અસંગતાનું કે એકલતાનું કે એ તો થાય, પણ નમ્રતાનું પણ માન છે. આપણા તો બહુ નમ્ર ભાઈ, આપણે તો નર્મસ જ રાખવાની, નરમ જ રહેવાનું, નરમ નરમ બસ આપણે ગરમ થઈ ગયા એનું માન સિવાય જાય. આપણું માન ચોરવો છે, ગજબનો ચોર છે. કયા બારીક દરવાજાથી અંદર દાખલ થાય છે ખબર જ ના પડે પોતાને. નમ્રતામાં જ એની બારી પણ એને મળી જાય અંદર દાખલ થવા માટે. ત્યાગનું માન થાય છે અનેક પ્રકારનો, એ બધો પર્યાય આશ્રિત વિચાર છે. પોતાના શુદ્ધાત્મા પદમાં અહમ પૂર્ણ થવાને બદલે કોઈ પણ પર્યાયમાં અહમ પૂર્ણ થયું એટલે પ્રથમ દર્શન મોહને તીવ્રતા સહિતનું માન શરૂ છે. એટલું માન ને ચારિત્ર મોહનું દર્શન મોહ સહિતનું માન તે ચાલુ થઈ ગયું ભયંકર. એટલે બહુ સરસ ઉગમના સુગમ એનો ઉપર બતાવ્યો છે કે આવી એક પરિસ્થિતિ છે કે નમ્રતાનું પણ જો માન થઈ જતું હોય તો હવે છૂટવાનો રસ્તો શું? નમ્રતા ના કરવું તો હવે કરવું છે. તો કે માના અધિક શત્રુ મહા નિજે છંદે ને મરાય, તારી મને નહીં છૂટે ભાઈ, નમ્રતા કરીશ તો નહીં છૂટે. માના અધિક શત્રુ મહા નિજ છંદે ને મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ જાય. મહાપુરુષના શરણમાં ચાલ્યો ગયા અને બહુ સહેલાઈથી, તારું માન સહેલાઈથી ચાલી ગયું છે. એની માનતા જોઈને તને તારીખે પામરતા જણા છે, પછી તને વાંધો નથી. અને એટલા માટે એમણે સત્પુરુષ પ્રત્યેના પરમ વિનયને સ્થાપિત કર્યો છે, બહુ સારી રીતે સ્થાપિત કર્યો છે. એટલે હદ સુધી વાત કરી છે કે એટલે હદ સુધી વાત બીજા કોઈ ગ્રંથોમાં જોવામાં આવતી નથી. એમ કહે છે કે સત્પુરુષમાં અને પરમાત્મામાં ફેર માનીશ તો તને મોક્ષ માર્ગની પ્રાપ્તિ જ નિકટ થઈ પડશે. 223માં વાત કરી છે. 254માં એમ કહ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો ઉપદેશ છે ને એ ગ્રંથ અને પરિસ્થિતિ નથી. એટલી બધી વાત એમને સ્થાપી છે. છેલ્લી હદલી એ સ્થિતિ સ્થાપી છે. ત્યાંથી આગળ કોઈ પછી વાત નથી રહેતી. સત્પુરુષમાં પરમાત્મા બુદ્ધિ અથવા પરમેશ્વર બુદ્ધિ, એટલે પછી પોતાને માન થવાનું મહત્વ છે. માન કે જે આવો મહાન શત્રુ છે આત્માનો, અહિત કરનારો હોવાથી એની ભયંકરતા જોઈને એક વાર તો એને એટલે નીચે સુધી લઈ જાય છે કે પોતે સત્પુરુષ પાસે એટલો વિનમ્ર થાય છે, એટલો પરમ વિનયમાં વિનયાન્વિત થાય છે કે મારા માટે પરમાત્મા છે. આટલો માનના ઘોડેથી ઉતર્યા પછી હું પરમાત્મા છું એની નજર આવે છે, કે જે સર્વોત્કૃષ્ટ પદ છે, કે જે સર્વોત્કૃષ્ટ પદને સ્વીકારતા માન થતું નથી. નિશ્ચયાભાસની વાત કરી છે. નિશ્ચયાભાસી હું શુદ્ધ છું ને હું શુદ્ધ છું ને હું પરમાત્મા છું કહે છે એની વાત નથી. એને તો માન થઈ ગયું છે, એને તો સ્વચ્છંદ સહિતનું માન છે. પણ અહીંયા એક વખત જે સત્પુરુષને પરમાત્મા માનીને જે માનના ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો એવા જીવને, એવા વિનય પરમ વિનયમાં આવેલા જીવને પોતાના પરમાત્મ પદનું લક્ષ થવાનો અવસર આવે છે. અને જ્યારે હું પરમાત્મા છું એમ થાય તો પણ માન ન થાય. આમ એક વાર એક જગ્યાએ ઉતરીને બીજી જગ્યાએ બેસવાની વાત છે, એના બદલે સીધો બેસવા જાય તો ગરબડ થાય છે. પછી કે વિનયનું તો ઠેકાણું હોય નહીં. અને હું પરમાત્મા છું, હું શુદ્ધ છું, હું આમ છું, હું આમ છું લાગી પડે તો એમાંથી સ્વચ્છંદ ઉત્પન્ન થઈ આવે. ના આવી એક માર્ગની નીતિ છે, આ એક માર્ગની પરિસ્થિતિ છે. ત્યાં સુધી માર્ગ ઉપર આવી શકાતો નથી.
એક કર્મમાંથી આને ગુજરવું જ પડે.
આ એક કર્મમાંથી ગુજરવું પડે છે. નિયમબદ્ધ સિદ્ધાંતિક વાત છે કે એ ક્રમમાંથી પસાર થવું પડે છે. અને એટલા માટે આપણે પોતાનો વિચાર કરી લેવાનો છે કે એ ક્રમમાંથી આપણે પસાર જે થયા છે કે એ ક્રમ બાકી રહ્યો છે. જો બાકી રહ્યો હોય તો અક્રમે કાર્ય સફળ થવાની, કાર્ય સિદ્ધ થવાની કદી પણ આશા રાખવા જેવી નથી. એટલે એ ક્રમ નિયમબદ્ધ છે. શુભ રાગ એટલો નુકસાનકારક નથી જેટલી શુભ રાગની રુચિ નુકસાનકારક છે. અને એ રુચિ આપણે નથી એમ વખમમાં રહેવા જરૂર નથી. પણ જ્યારે જ્યારે પોતાને શુભ ભાવ થાય ત્યારે ત્યારે મેં કાંઈક પણ મારા કલ્યાણ માટે કાંઈક હું કરી છૂટ્યો એવું કાંઈ પણ જ્યારે એને લાગે ત્યારે એને સમજવું કે એને શુભ ભાવની રુચિ છે, શુભ ભાવ એને ગમે છે, એ શુભ રાગને છોડીને શુદ્ધાત્માની ખોજ કરશે નહીં, શોધ કરશે નહીં, એનું શુદ્ધાત્માને આશ્રય કરશે એનું ધ્યેય પણ નથી રહ્યું. મુમુક્ષુ જીવ તો શુભ રાગથી લાભ થશે એમ માનતો નથી, અથવા શુભ રાગ થયો ત્યારે એટલો મને લાભ થયો એમ પણ માનતો નથી. શુભ રાગ થાય અને એટલો મને લાભ થયો કે લાભ મળ્યો એમ માનનારે તે શુભ ભાવમાં સંતોષ કર્યો. અને શુભ ભાવમાં જે સંતોષ કર્યો તે શુભ ભાવ કરતી વખતનો એ વિપર્યાસ ઊભો કર્યો. શુભ ભાવ કર્યો એના કરતા પણ શુભ ભાવથી લાભ થયો અથવા એટલું તો મેં કર્યું એવો જે સંતોષ એ પાછો વિપર્યાસ એને શરૂ કરી દીધો. ખરેખર તો ત્યાં એમ થવું જોઈએ કે શુભ ભાવ થવા છતાં પણ મને મારા શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ નથી, અનુભવ નથી, માટે એનો અસંતોષ થવો જોઈએ. અસંતોષ ના સ્થાને જે સંતોષ થાય છે એ વિપર્યાસ છે. વિપર્યાસ શા માટે કહ્યું જી ખરેખર તો એને અસંતોષ થવો જોઈતો હતો કે શુભ ભાવ થાય છે એટલે શું, અને ઘણા વખત ઘણો કાળ શુભ ભાવ કર્યો એટલે શું થઈ ગયો. આમ નામ કરતા કરતા સોમગઢ આવતા 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 જતા અને શાસ્ત્રો વાંચતા વાંચતા કેટલા ભરમ ગયા, એનો અસંતોષ થવો જોઈતો હતો. એના બદલે હું આટલા વર્ષ જૂનો છું, મેં આટલા વર્ષ આટલું વાંચ્યું, મેં આટલા આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલા તો પૂજા ભક્તિ કર્યા, આટલા તો આ દયાદાન કર્યા, જે કાંઈ જેને જે કર્યું હોય તે એનો એ સંતોષ છે એ એક વિપર્યાસ છે. અને એ અસંતોષના સ્થાને ઉત્પન્ન થયેલો વિપર્યાસ છે. એટલે ખરેખર મુમુક્ષુ હોય છે તે શુભરાગથી લાભ થયો કે થશે એમ માનતો નથી. અને પર્યાયની શુદ્ધ અશુદ્ધતા પણ ભૂલતો નથી. અને પર્યાયની અશુદ્ધતા પણ ભૂલતો નથી, શુભ રાગથી લાભ થતા થવાનું માનતો નથી, પર્યાયની અશુદ્ધતા છે એની એને ખટક છે, ભૂલતો નથી એટલે એની એને ખટક છે. કે અરે આમ કરતા કરતા ધર્મના ક્ષેત્રમાં કહેવાતી ધર્મની પ્રવૃત્તિ, કેમ કે વ્યવહાર છે એટલે કહેવાતી થઈ ગઈ, ખરેખર નથી ધર્મની પ્રવૃત્તિ. કહેવાતી ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા પણ હજી મને પ્રાપ્તિ ન થઈ અને અશુદ્ધતા ચાલુ રહી, એની ખટક પોતાને રહેવી ખટક થવી જોઈએ. ખટક એટલે શું છે ખબર છે? એનો ઉપયોગ રહ્યા કરે એનું નામ ખટક છે. કોઈક વાર એને એમ થાય એમ નહીં, એક તો શું કે અમને ક્યારેક થાય છે કે એને ખટક છે કે જે આપણે પાયમાં નહીં, એની આપણે પાયમાં નહીં, એને ખટક નથી કહેતા. પણ એવું કોઈ પણ સંતોષ પકડવા જેવો નથી કે અમને પણ ખટક થાય છે. જેમ આત્મા પડેલું પણ ખટકે તો એ બીજું કામ કરવા ન દે, કરવા દે. એક વાર આંખમાંથી એને કાઢી નાખો પછી બીજું કામ સુજે, નહીં કરે એ ખટકા જ કરે. છે નાનું એમ શુભ ભાવ એ કોઈ અશુભ ભાવ જેવો મોટો દોષ નથી. શુભ ભાવ તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યે ભક્તિ વિનય સમર્પણ અર્પણતા એ બધા શુભભાવ જ છે. એ કોઈ એવો મોટો દોષ ન ગણાય, છતાં પણ એ ખટકે છે. જેમ આંખમાં કણું ખટકે તેમ ખટકે છે એ જીવને ખરેખર શુદ્ધાત્માની શોધ વધે, એ ખરેખર શુદ્ધાત્મા તરફનું વર્ણન ધરાવે છે. એની મુમુક્ષુતાનું એક લક્ષણ છે અને ચિહ્ન છે. જેને શુભ ભાવ ખટકતો નથી એને ખરેખર મોક્ષતો નથી.
બહુ સરસ.
જો શુભ ભાવ નથી, કેટલાક તો અશુભ ભાવ ખટકતો નથી અને કહેવાય મોક્ષ. એ તો વિચાર કરવાનો, આપણે ચર્ચા કરવાનો અહીંયા સમય નથી એનો. પણ જે શુભ ભાવ કરે છે, મુમુક્ષુને યોગ્ય શુભ ભાવ કરે છે, મુમુક્ષુની ભૂમિકાને અશુભ ભાવ કરે છે. આજની વાત છે કે એકલાની ભૂમિકામાં તો એવા શુભ ભાવ હોય ને એને એમ થાય કે ખરેખર મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુને યોગ્ય શુભ ભાવ પણ હોય અને સાથે સાથે શુભ ભાવની ખટક પણ હોય. એટલા શુભ ભાવ હોય ને એની ખટક ન હોય એ વાત અહીંયા માન્ય કરવામાં આવતી નથી.
ખટકની પણ એક પરિણતિ હશે ને?
હા, ખટકની પરિણતિ એ ખટકે છે, સાણું ખટકે છે અને ખટકનું ઘટે છે તો એને એ શુભ ભાવની રુચિ નથી. ઘરમાં તમે એક મુખ્ય માણસ છો, સારું છે, સ્વર છે મુખ્ય માણસ, પછી તમારા અભિપ્રાય વિરુદ્ધ કામ કરે તો આકુલતા થાય કે ન થાય, ખટકે કે ન ખટકે, કે આમ કહ્યું છે ને તમે માનતા નથી, પછી એમાં નુકસાન જતું હોય, ઘરમાં ઘરને નુકસાન હોય અને નુકસાન ન થાય એની સલામી અવગણના થતી હોય, પછી શું થાય? કે અનુભૂત ના થાય? કાંઈ અનુભૂત ના તો થાય જ નહીં ને. એમ આ પોતાના આત્માને નુકસાન થાય છે શુભની રુચિથી, એની ખટક નથી આવતી, એનો અર્થ કે અનુમોદના થાય છે, નુકસાનની અનુમોદના છે. પણ અનુમોદનાનો ખ્યાલ નથી આવતો, બીજો ખ્યાલ આવે છે, દોષ કરે એનો ખ્યાલ આવે, પણ દોષની અનુમોદનાનો ખ્યાલ નથી આવતો. સવારે વાત ચાલુ કે પ્રતિમાજીના સમય પ્રતિ અનિયંત્રતિમાનો વિષય ન થાય, કરાય તો નહીં પણ કરતા હોય અનુમોદન પણ અનુમોદન નો ખ્યાલ નથી આવતો, પોતે ન કરે પણ કોઈ કરતા હોય એના પ્રત્યે સ્ટોપ કોણ ન લાગે. જવા દેવું આપણે એને ગમ કરવું તો ઠીક છે, ચાલ્યા કરે એમ. અપરાધ છે અને અપરાધ ને અનુમોદન મહાન અપરાધ છે એમ. અહીંયા પણ શુભરાગ અપરાધ છે ને એને અનુમોદના ન થાય, અનુમોદના થાય તો મહાન અપરાધ છે. એ અનુમોદના થાય છે એનું લક્ષણ શું? એને ખટકતું નથી એનું લક્ષણ છે. ખટકે તો અનુમોદના નથી ખટકતું તો અવશ્ય અનુમોદના છે, પૂછવાની જરૂર નથી. એ રીતે પોતાની શુદ્ધતાને નહીં ભૂલતો હોવાથી મુમુક્ષુ જીવ સ્વચ્છંદ કરતો નથી. મુમુક્ષુ જીવને પછી સ્વચ્છંદ નથી થતો. જ્યારે પોતાની અશુદ્ધતાનો ખ્યાલ છે અને એ ખ્યાલમાં એવો દ્રષ્ટિકોણ પણ છે કે આ અશુદ્ધતા મારે ટાળવા જેવી છે, કિંચિત માત્ર પણ અશુદ્ધતા રાખવા જેવી નથી, એવો જેનો અભિપ્રાય શુદ્ધ અંતકરણથી છે એને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. નહીતર કાંઈ થોડું કરશે અને એના માનમાં સ્વચ્છંદ થયા વગર રહેશે, એ પરિસ્થિતિ થાય છે. આ ગુરુદેવશ્રીના આ વચનામૃતમાં મુમુક્ષુતા સંબંધીનું માર્ગદર્શન છે અને મુમુક્ષુતાનું પૂરું કર્યું હોય એ પણ બહુ સારી રીતે આમાં